તારીખ 11/11/1986 પૂજ્ય બહેનશ્રીના વચનામૃત બોલ નંબર 7 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 6
વચનામૃત સ્થાન ત્રીજું 7મો બોલ છે. આ બોલ પુરુષાર્થ વિષયક છે. પુરુષાર્થનું સ્વરૂપ છે એ સૂક્ષ્મ હોવાથી અધ્યાત્મના પ્રકરણમાં અવિનાભાવે અન્ય ગુણોના પર્યાયથી સમજાવવામાં આવે છે. આ બોલમાં એટલો જ વિષય લીધો છે. પુરુષાર્થ છે એ આવશ્યક છે, હોવો જોઈએ, અને પુરુષાર્થ વિના કાર્ય સિદ્ધિ નથી, એટલો વિષય લીધો છે. એક એક વિષયને અનેક પડખા છે, પણ એ જુદી જુદી જગ્યાએ આવે છે, કેમકે આ તો જુદા જુદા છૂટક બોલ છે. કોઈ એક વિષય ઉપર પ્રકરણ લખે તો એ વિષયના બધા પડખા એક જગ્યાએ આવરી લેવામાં આવે, પણ અહીંયા ગ્રંથનું સંકલન એ પ્રકારે નથી. એટલે દરેક બોલમાં ભિન્ન ભિન્ન વિષય છે, અને એક એક વિષયના અમુક અમુક પાસાની વાત પ્રદર્શિત થઈ છે. અહીંયા પુરુષાર્થ જરૂરી છે એ વાત લે છે. જગતમાં જેમ કહે છે કે ડગલે ને પગલે પૈસાની જરૂર પડે છે, આ સૌના અનુભવની વાત છે, દરેકના અનુભવની વાત છે કે પૈસા વગર કાંઈ પણ કોઈ કાર્ય જગતમાં થતું નથી. ધૂળ ખરીદવી હોય કે પાણા ખરીદવા હોય તો પૈસા જોઈએ છે. સોનું ખરીદવું હોય તો જોઈએ, એ તો કાંઈ પૂછવાનો વિષય નથી, પણ પૈસા વિના તો ધૂળ પણ મળતી નથી એમ કહેવાય છે. જેમ એની આવશ્યકતા દરેક પ્રસંગમાં જરૂર પડે છે એ તો દ્રષ્ટાંત માત્ર છે, તેમ આત્મામાં ડગલે ને પગલે એટલે કે પર્યાય પુરુષાર્થ જ જોઈએ છે. આ વિષય કેવી રીતે સિદ્ધ થાય છે એ વિચારીએ તો કે જગતની અંદર પરિભ્રમણ કરતા તમામ જીવોનો સ્વભાવ છે એક સરખો છે, ત્યાં સુધી કે ભવી હો કે અભવી હો, ભવીનો જેવો સ્વભાવ છે એવો જ અભવીનો સ્વભાવ છે. છતાં પરિભ્રમણનો કાળ બધાને એક સરખો નથી. પરિભ્રમણનો કાળ તો એક સરખો નથી, કેટલાક તો અનાદિ અનંત પરિભ્રમણ કરવા વાળા જીવો છે, કેટલાક અનાદિ શાંત પરિભ્રમણ કરવા વાળા જીવો છે. એ અનાદિ શાંત પરિભ્રમણ કરવા વાળા જીવો છે તે સમ્યક પુરુષાર્થમાં પરિણમે છે, ત્યારે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્રની ઉત્પત્તિ થાય છે. પુરુષાર્થ છે આત્માના વીર્યગુણની અવસ્થા છે, અને સર્વગુણો સદાય પરિણમતા હોવાથી પુરુષાર્થ નામનો પર્યાય પણ સદાય પરિણમે છે. ફક્ત એની દિશા પરસન્મુખ છે કે સ્વસન્મુખ છે એના ઉપર એની વિપરીતતા અને અવિપરીતતા જોવામાં આવે છે. અનાદિથી વિપરીત પુરુષાર્થ હોવાથી પુરુષાર્થ જન્મમરણનું કારણ થાય છે અને દુઃખનું કારણ થાય છે. જ્યારે પુરુષાર્થ આત્મસન્મુખ થાય, દિશા બદલે, ત્યારે એને જન્મમરણનું કારણ મટે અને મોક્ષનું કારણ ઉપજે છે. આવું જે પુરુષાર્થની સ્વસન્મુખ થવાનું જ્યારથી બને છે ત્યારે એનું નામ પુરુષાર્થ અપાય છે. ત્યારથી એને પુરુષાર્થ એવું કહેવાય છે. કેમ કે પુરુષ નામ આત્મા અને અર્થ એટલે એનું પ્રયોજન. જેનાથી પ્રયોજનની સિદ્ધિ થાય એવા કાર્યને પુરુષાર્થ, આત્માના પ્રયોજનની સિદ્ધિ થાય એને એવા કાર્યને પુરુષાર્થ કહેવામાં આવે છે. બહારના જગતના પરપદાર્થોના કાર્યો કરવાનો પુરુષાર્થ તો કોઈ આત્મામાં નથી. શરીરનું કાર્ય કરી શકે કે બીજા સંયોગોનું કોઈ એક પણ પુદ્ગળ પરમાણુને પરિણામ આવી શકે એવો પુરુષાર્થ તો જગતના કોઈ જીવમાં નથી. સંસારી જીવમાં નથી, સાધક જીવમાં નથી અને મુક્ત આત્માઓમાં પણ નથી. એટલે એ વિષય તો ચર્ચા કરવી અસ્થાને છે. અહીંયા એટલો વિષય છે કે આત્મામાં પર્યાય પર્યાય પુરુષાર્થ જોઈએ. એટલે શું કે દરેક પર્યાય પુરુષાર્થ હોય છે. સાધક અવસ્થામાં પ્રત્યેક પર્યાયમાં પુરુષાર્થનું સમ્યક પરિણમન હોય છે. હોય છે એને હોવું જોઈએ એમ કહેવામાં આવે છે. પુરુષાર્થ વગર એક પણ પર્યાય પ્રગટતી નથી. સાધક જીવને સમ્યક પુરુષાર્થ વિનાની એક પણ પર્યાય નથી. ઉપયોગ શુભ હો અશુભ હો કે શુદ્ધ ઉપયોગ હો, શુદ્ધોપયોગમાં તો પુરુષાર્થ છે જ. કેમ કે પુરુષાર્થ ઉગ્ર થતાં શુદ્ધોપયોગ થયો છે અને પુરુષાર્થ ધર્મ મંદ રહે તો શુભોપયોગ ઉપજે છે. એટલે વ્યવહાર રત્નત્રયના પરિણામ થાય છે. એ મંદ પુરુષાર્થની સ્થિતિ સાધક દશાની સૂચિત થાય છે એમાં. પણ પુરુષાર્થ નથી એવું નથી. જો એને સમ્યક પુરુષાર્થ ન હોય તો એ મિથ્યાત્વ દશામાં આવી જાય, બાધક દશામાં આવી જાય, એની સાધક દશા ન ટકી શકે. આગળ એક જગ્યાએ લે છે કે જે દશાની વૃદ્ધિનો પુરુષાર્થ છે એ જ પુરુષાર્થમાં એની દશા ટકી રહી છે. ટકાવવા માટે જો પુરુષાર્થ કરવો પડે છે એમ નથી કે સમ્યક દર્શન પ્રગટ થયું, ચોથું ગુણસ્થાન ટકાવવા માટે એને પર્યાયે પર્યાયે પુરુષાર્થ કરવો પડે એમ નથી. એનો વૃદ્ધિનો પુરુષાર્થ ચાલુ છે, શુદ્ધિની વૃદ્ધિનો પુરુષાર્થ ચાલુ છે. એટલે દશા નહીં ટકવાનો પ્રશ્ન રહેતો નથી. આપોઆપ જ એની દશા મોક્ષમાર્ગની ટકી રહે છે. પ્રત્યેક પર્યાયે પુરુષાર્થ હોવો જોઈએ, હોય છે. અને જેટલો પુરુષાર્થ છે એટલી કાર્ય સિદ્ધિ છે. જેમ કે ક્ષાયિક સમ્યક દર્શન થવામાં પણ કોઈ જીવને મુનિ દશા તુરત આવે છે, કોઈ જીવને ઘણા લાંબા કાળે આવે છે. ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ જીવ મુનિ દિશા દીક્ષા અંગીકાર કરે, કોઈ અંતર્મૂર્તમાં કેવળ જ્ઞાન લે છે અને કોઈને ઘણા વર્ષો લાગે છે. મુનિ દશાની અંદર ઘણા મહિનાઓ લાગે છે, ઘણા દિવસો લાગે છે. તો ક્ષાયિક સમ્યક દર્શન એક સરખું છે, આત્મજ્ઞાન છે એક સરખું છે. તો આચરણમાં જે ફરક પડે છે એનું કારણ પુરુષાર્થ છે. પુરુષાર્થને ચારિત્ર સાથે સિદ્ધો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. ચારિત્ર એટલે સ્વરૂપ સ્થિરતા. આત્મામાં કેટલું સ્થિર થવું, જલ્દી જલ્દી સ્થિર થવું, વારંવાર સ્થિર થવું, ઘણી વાર સુધી સ્થિર રહેવું, એ બધો આધાર પુરુષાર્થ ઉપર છે. અને એ પુરુષાર્થ દરેક જીવનો, સાધક જીવનો અકૃત્રિમ છે, કોઈ કર્તૃત્વ પણ એ થઈ શકતો નથી, હોઈ શકતો નથી, સહજ હોય છે અને એના પોતપોતાની યોગ્યતા પ્રમાણે, સમય સમયની યોગ્યતા પ્રમાણે એ પુરુષાર્થનું પરિણમન થયા કરે છે. કેમ આને સમ્યક દર્શન છે ને પુરુષાર્થ ઓછો, અને આને સમ્યક દર્શન છે ને પુરુષાર્થ વધારે, એ પ્રશ્ન સ્થાને છે. કેમ કે આત્માનું શ્રદ્ધાંત તો બધા સમ્યક દ્રષ્ટિ જીવોને એક સરખું છે, આત્માનું જ્ઞાન પણ બધા સમ્યક દ્રષ્ટિ જીવોને એક સરખું છે. જો શ્રદ્ધાને જ્ઞાન એક સરખું છે તો ખરેખર તો શ્રદ્ધા જ્ઞાન દ્વારા સ્વરૂપમાં સ્થિર થવાનું સમર્થપણું, આચરણનું સામર્થ્ય ઉત્પન્ન થાય છે. સામર્થ કહો કે પુરુષાર્થ કયો, સામર્થ કયો, જોર કયો, પુરુષાર્થ કયો, બળ કયો, એ બધું એક અર્થ છે. પછી કોઈ વખત જ્ઞાનની સાથે જોડીને એને જ્ઞાન બળ કહે છે, શ્રદ્ધા સાથે વર્ણવતા એને શ્રદ્ધા બળ કહે છે, અને ચારિત્ર સાથે બતાવતા એને સ્થિરતાનું બળ કહેવામાં આવે, સ્થિરતાનું સામર્થ્ય કહેવામાં આવે છે, સ્વરૂપ સ્થિરતાનું જોર કહેવામાં આવે છે. પણ એ તો જુદા જુદા ગુણ સાથે પુરુષાર્થ સાથે છે એ બતાવવા માટેની વાત છે. પણ જે જીવનો જેટલો પુરુષાર્થ એટલી કાર્ય સિદ્ધિ છે એમ કહીને એક લક્ષ્ય દોરવા માંગે છે, આટલી વાત જુદી શા માટે પુરુષાર્થને પાડવામાં આવે છે કે જેમ શ્રદ્ધા થવા માટે શ્રદ્ધાનો વિષય ચર્ચીને એને સ્પષ્ટ કરીને શ્રદ્ધા કેમ થાય એવો હેતુ એ કથનની પાછળ રહેલો છે, એમ પુરુષાર્થનું સ્વરૂપ બતાવીને પુરુષાર્થ વૃદ્ધિગત કેમ થાય એવો હેતુ બતાવેલો છે. અનાદિ મિથ્યા દ્રષ્ટિ જીવને સમ્યક દર્શનનો મુખ્યપણે ઉપદેશ આપવામાં આવે છે. જ્યારે સાધક દશાના જીવોને આચાર્યો પુરુષાર્થનો ઉપદેશ આપે છે. મુનિને ઉપદેશ આપે તો એવો ઉપદેશ આપે કે હે મુનિ, આયુષ્ય પૂરું થાય એ પહેલા તું કેવળ જ્ઞાન લઈ લેજે. પુરુષાર્થ પ્રગટ કરીને, કેમ કે શ્રદ્ધા જ્ઞાન તારી પાસે છે, ચારિત્ર પણ તને પ્રગટ્યું છે, મુનિ યોગ્ય ચારિત્ર દશા, સાતમા ગુણ સ્થાનની ક્ષણ ક્ષણની સ્થિરતા તને પ્રગટ છે, હવે પુરુષાર્થ કરવામાં આવે, જેટલો પુરુષાર્થ થાય તો એને જલ્દી કેવળ જ્ઞાન થાય. તો ઉપદેશની પદ્ધતિ એવી આવે કે જો મુનિ દશામાં કેવળ જ્ઞાન પ્રાપ્ત ન કર્યું તો અનિવાર્યપણે તારે ચોથા ગુણ સ્થાને દેવલોકમાં જવું પડશે, ગુણસ્થાન નીચું આવી જશે, નુકસાન થશે. શું કીધું? મોક્ષ માર્ગ ને વિશે નફા નુકસાન નો ન્યાય જુદા જુદા પર્યાયમાં જુદા જુદા સ્થાને વિભિન્ન પ્રકારે છે. જરા સમજવા જેવો વિષય છે, જરા ઊંડો વિષય, પણ એ સમજવા જેવો વિષય છે કે એક જીવ ચોથા ગુણ સ્થાને પુરુષાર્થ કરી છઠ્ઠા સાતમા ગુણ સ્થાનની મુનિ દશા અંગીકાર કરીને સડસડાટ કેવળ જ્ઞાનને પ્રાપ્ત કરે, એક જીવ ઘણો કાળ સુધી છઠ્ઠા સાતમા ગુણ સ્થાનમાં મુનિ દશા યોગ્ય સાધના કરે, આગળ ન વધે, આયુષ્ય પૂરું થાય અને પાછો ચોથા ગુણ સ્થાને જાય. ચોથા વાળો પુરુષાર્થની વૃદ્ધિ કરીને કેવળ જ્ઞાન સુધી પહોંચ્યો, અને છઠ્ઠા સાતમા વાળો પુરુષાર્થ તો કરતો હતો, નહીતર તો એને છઠ્ઠું સાતમું ન રહેત, પુરુષાર્થ તો કરતો હતો. હવે એ પુરુષાર્થ કરતો કરતો એ આઠમામાં ન જવાને બદલે ચોથામાં શું કરવા ગયો? શા માટે એને નુકસાન? ના, વિચારવા જેવો વિષય છે. એને એટલું નુકસાન, નુકસાન તો ખરું કે નહીં? છઠ્ઠા સાતમાની પવિત્ર દશા છૂટીને અથવા છઠ્ઠા સાતમાની શાંતિ છૂટીને દેવલોકની અશાંતિમાં આવ્યો તો એને એમ કે છે કે જો એ મુનિ આચાર્યો એવી રીતે ઉપદેશ આપે છે, એ શાસ્ત્રો અત્યારે ઓછા રહ્યા છે, એવો ઉપદેશ આપે છે કે તું કેવળ જ્ઞાન લેવા નીકળ્યો છો, શું કરવા તું નીકળ્યો છો, શા માટે દીક્ષા અંગીકાર કરી છે, કેવળ જ્ઞાન લેવા તું નીકળી પડ્યો અને તું કેવળ જ્ઞાન લેતો નથી, પાછો પાછા મોકલી દેશો, ચોથા ગુણ સ્થાને પાછું જવું પડશે, કુદરતી છે, કોઈ મોકલતું કરતું નથી, પણ એ કુદરતી વસ્તુ છે કે જીવ આગળ વધે એમાં અહીંથી શું ન્યાય, એક સામાન્ય ન્યાય ઉત્પન્ન થાય છે કે જીવ આગળ વધે, આગળ વધેલી દશામાં જો આગળ ન વધે તો પાછો જાય, પાછો આમ થાય. પુરુષાર્થ ઉપર જ આધાર છે, એ તો પુરુષાર્થ નું બોલ ચાલે છે કે મોક્ષ માર્ગ ની અંદર પુરુષાર્થ નું મહત્વ ઘણું છે એમ અહિયાં સમજાવવું છે. ડગલે ને પગલે પુરુષાર્થ જોઈએ એવી ભાષા હું કરવા વાપરું છું કે પુરુષાર્થ નું મહત્વ છે, પુરુષાર્થ સ્વયં જોર રૂપ છે, એ જ બળ વીર્ય નું પરિણામ છે, પોતે જ પુરુષાર્થ પોતે જ બળ અથવા વીર્ય નું પરિણામ છે, જોર નું પરિણામ છે. એ પુરુષાર્થ જેટલો જોરમાં ઉગ્રપણે કામ કરે એટલી કાર્ય સિદ્ધિ થાય, એટલી વાત છે. મોક્ષ માર્ગી તો છે બધા, ચોથા ગુણ સ્થાનમાં આવી ગયા એ બધા મોક્ષ માર્ગી તો છે, પણ જેનો જેટલો પુરુષાર્થ એટલી એની કાર્ય સિદ્ધિ. હવે એના ઉપરથી થોડા બીજા ન્યાયો લઈએ એટલે થોડીક વાત સમજાશે કે જીવ અગ્રહિત મિથ્યાત્મા અનાદિથી છે અને મનુષ્ય પર્યાયમાં આવતા ગ્રહિત મિથ્યાત્માને ગ્રહણ કરે છે. જ્યારે સાચા દેવગુરુ શાસ્ત્ર અને તત્વને યથાર્થ રીતે સમજતો નથી તો ગ્રહિત મિથ્યાત્મા આવે છે અથવા અન્ય મતમાં ગ્રહિત મિથ્યાત્મા ગ્રહણ કરે છે. એવા જીવને પુરુષાર્થ ધર્મમાં જરા ફેર પડે, હજી સમ્યક પુરુષાર્થ એને ન કહેવાય, પણ આત્મહિતની તીવ્ર ઈચ્છા થાય, તીવ્ર ભાવના થાય તો ગ્રહિત છૂટીને અગ્રહિત મિથ્યાત્મા આવે. સાચા દેવગુરુ શાસ્ત્રનું સ્વરૂપ સમજે, નવતત્વનું સ્વરૂપ સમજે અને એનું મિથ્યાત મંદ પડે. જ્યારે સાચા દેવગુરુ શાસ્ત્રની સમીપ આવે એનું સ્વરૂપ સમજીને ત્યારે એનું મિથ્યાત મંદ પડે, તત્વજ્ઞાનના વિષયમાં પ્રવેશ કરે અને તત્વજ્ઞાનનો અભ્યાસ કરે ત્યારે એનું મિથ્યાત્મ વિશેષ મંદ થાય. હવે મંદ મિથ્યાત્મા એમને એમ એમને એમ રહે, શાસ્ત્રનો અભ્યાસ કર્યા કરો, શાસ્ત્ર વાંચ્યા કરો, શાસ્ત્ર સાંભળ્યા કરો, દેવ ગુરુ શાસ્ત્રની ભક્તિ પૂજા કર્યા કરો, તીવ્ર મિથ્યાત્મ તો ન થાય, પણ એમાં ને એમાં જો એ લાંબો કાળ કાઢે છે કેમ કે હજી ઓઘ સંજ્ઞા છે, વળી પાછો તીવ્ર મિથ્યાત્મા આવી જાય. જો એ મિથ્યાત્નો ત્યાગ કરીને મિથ્યાત્ને મંદ મિથ્યાત્ને તોડીને સમ્યકમાં ન આવે તો વળી પાછો તીવ્ર મિથ્યાત્મા ચાલ્યો જાય, એવો તીવ્ર મિથ્યાત્મા ચાલ્યો જાય કે ગ્રહિતમાં ચાલ્યો જાય, ગ્રહિત મિથ્યાત્મા દિશા આવતા વાર ન લાગે. બારમાં એનું એ ખોખું હોય, પૂજા ભક્તિ કરતો હોય, શાસ્ત્ર વાંચતો હોય, બધું કરતો હોય, પણ તત્વમાં ગેરસમજણ એની ઊભી થાય, તત્વની અંદર ભૂલ થાય, દેવગુરુ શાસ્ત્રની ભૂલો થાય, એવી ભૂલો શરૂ થવા માંડે. આ એક વિચિત્ર પરિસ્થિતિ છે. એમ અહીંયા સમ્યક દર્શનમાં આગળ વધીને મુનિપણું અંગીકાર થવું જોઈએ, મુનિપણામાંથી આગળ વધીને અને કેવળ જ્ઞાન લેવું જોઈએ એ પુરુષાર્થનું કાર્ય છે. જો એવો પુરુષાર્થનો સ્વીકાર છે, સમ્યક જ્ઞાનમાં આ રીતે પુરુષાર્થનો એક સ્વીકાર કરવામાં આવ્યો છે, સ્વતંત્ર રીતે એક એની જુદી સ્થિતિ સ્વીકાર કરવામાં આવી છે એ વિશે અહીંયા લીધો છે હાથ ઉપર આ ભૂલની અંદર, કે પર્યાય પર્યાય પુરુષાર્થ જ જોઈએ, પુરુષાર્થ જ જોઈએ. શ્રદ્ધા જ્ઞાન છે એટલે પતી ગયું એમ વાત નથી. આ એક સમજણનો મુખ્ય મુદ્દો પણ છે કે પુરુષાર્થ જ જોઈએ, એ પુરુષાર્થનો સ્વીકાર છે એની અંદર. અને પોતાના સ્વાનુભવથી એમ જોવામાં આવે છે કે પુરુષાર્થ વગર એક પણ પર્યાય પ્રગટતી નથી. ક્ષણે ક્ષણે જે પરિણમન છે, સમયે સમયનું પરિણમન છે, એમાં એક પણ પર્યાય મોક્ષ માર્ગની અંદર પુરુષાર્થ વગરની હોતી નથી. એની અંદર પુરુષાર્થ હોય જ છે. એ પોતાના અંતર અનુભવનો વિષય છે સાધક જીવને, કે પોતાનો પુરુષાર્થ તીવ્ર કામ કરે છે કે મંદ કામ કરે છે, એ પોતાના અંતર અનુભવનો વિષય છે. કેમ કે અહીંયા કોઈ કૃત્રિમ પુરુષાર્થનો વિષય નથી. સહજ જ પુરુષાર્થ હોય છે અને તે પ્રત્યેક પર્યાયમાં હોય છે. કોઈ એવી એક પણ પર્યાય નથી કે જે પુરુષાર્થ વિનાની હોય. ચોથા ગુણસ્થાનવર્તી જીવનો અશુભ ઉપયોગ, અશુભ વિષયમાં ઉપયોગ અશુભ થઈને ચાલે ત્યારે પણ એની પુરુષાર્થની દોરી છે, એને પુરુષાર્થનો દોર છોડ્યો નથી, ચાલુ છે એનો પુરુષાર્થનો દોર ચાલુ છે. એ કાળે પુરુષાર્થ નથી થતો એને, કે પુરુષાર્થ એ કરતો નથી એમ નથી. જાગ્રત છે પોતાના સ્વકાર્યમાં અને સ્વપુરુષાર્થમાં, એ બરાબર જાગ્રત છે. એનો પુરુષાર્થ ચાલે છે. જો પુરુષાર્થ ન હોય તો પરદ્રવ્યની સાથે મિથ્યા દ્રષ્ટિની જેમ પ્રવૃત્તિ કરે તો એને એકત્વ બુદ્ધિ થઈને મિથ્યાત્મા આવતા વાર લાગે નહીં. પુરુષાર્થ છૂટી જાય તો શ્રદ્ધા જ્ઞાન આચરણ બધું એનું છૂટી જાય. બાહ્ય પ્રવૃત્તિ ભલે એમને એમ રહીએ, અંદરથી બધું છૂટી જાય એનું. જ્ઞાન ધારા કહેવાય છે પણ એમાં પુરુષાર્થની પ્રધાનતા છે. એક ન્યાય તો પુરુષાર્થની પ્રધાનતા છે, પુરુષાર્થ પ્રધાન માર્ગ છે એમ કહેવું જોઈએ. પુરુષાર્થ નું હોય તો ખલાસ થઈ ગઈ વાત, જુદી પાડીને આ વાત આવી છે. પુરુષાર્થ નો એક મુદ્દો જુદો પકડીને વાત છે. ઘણા બોલાવશે આ વિષયમાં કેટલા. સાતમો પછી નવમો બોલ છે. 47, 160, 174, 126, 151, 273, 384, 375, 386, 373, 384, 360 આટલા બોલ પુરુષાર્થના વર્ગમાં જાય છે. ક્લાસ ગણીએ તો એક પુરુષાર્થના વિષયમાં આટલી જગ્યાએ પુરુષાર્થના વિભિન્ન પાસાઓને પ્રદર્શિત કર્યા છે. નહીંતર પુરુષાર્થનો વિષય તો બહુ સૂક્ષ્મ છે, છતાં અનેક જગ્યાએ આ ગ્રંથમાં પુરુષાર્થની વાત ચાલી છે. ના, જુદું લખ્યું છે, જુદું લખ્યું છે. દર્શન પરિષદ તો સમ્યક દર્શન પહેલા છે અને ત્યાં પુરુષાર્થ હોય તો એ પરિષદ જઈ કરીને સમ્યક દર્શનમાં પરિણમે. જો પુરુષાર્થ ન ચાલે, પુરુષાર્થનો સાથ ન મળે, સમજણ છે ત્યાં, પણ પુરુષાર્થનો સાથ ન મળે તો સમ્યક દર્શન ન થાય અને મિથ્યાત્મા દર્શન મોહ તીવ્ર થઈ જાય, કાં દર્શન મોહ તૂટી જાય ને કાં દર્શન મોહ તીવ્ર થઈ જાય. સેના ઉપર આનો આધાર છે કે પુરુષાર્થ ઉપર આનો આધાર છે? જીવ કેટલો પુરુષાર્થ ફોરવે છે એના ઉપર આનો આધાર છે. સમ્યક દર્શન પહેલા આનો આ પરિસર છે, દર્શન પરિસર છે, સમ્યક દર્શન પહેલાનો વિષય છે, એને દર્શન પરિસર કહે છે. પછી તો મિથ્યા દર્શન તો છૂટી ગયું અથવા દર્શન મોહને તો હણી નાખ્યો, પછી ક્યાં પરિસર આપવા આવે છે? પરિસર એટલે શું? કુદરતી આપત્તિ, દેવકૃત મનુષ્યકૃત તિર્યંશકૃત પ્રતિકૂળતાઓ ઉભી થાય સાધકને એને ઉપસર્ગ કહે છે. નારકીનું અહીંયા કોઈ મનુષ્ય લોકમાં આવવું થતું નથી એટલે નારકી કોઈ ઉપસર્ગ કરવાનો પ્રશ્ન નથી, પણ નરકમાં કોઈ સાધક જીવ ચોથા ગુણ સ્થાને હોય તો એને બીજા નારકીનો ઉપસર્ગ થાય. એટલે બીજા જીવંત પ્રાણીનો પ્રતિકૂળતાના આશયથી પ્રવૃત્તિ થતી હોય ને અહીંયા પાપનો ઉદય હોય ને એ જાતની પ્રતિકૂળતા ઉત્પન્ન થાય, એને મેળ ખાય છે. પેલો કરી શકે છે એમ નથી, પણ એને ઉપસર્ગ કહે છે. અને કુદરતી આપત્તિ ઉત્પન્ન થાય, આગ લાગે, અનેક પ્રકારની વાવાઝોડું, વરસાદ, ઠંડી, ગરમી, ભૂખ, તરસ, મુનિને જોગ ન થાય આહારનો, એ વગેરે, એ બધો પરિસરમાં જાય છે. એ કર્મના ઉદય સાથે સીધો સંબંધ છે, એમાં બીજા કોઈ જીવના આશયનું નિમિત્ત પણ નથી. અને અહીંયા પેલામાં કર્મના ઉદય સાથે બીજા કોઈ જીવનું જોડાવું પણ નિમિત્તપણે થાય છે. કર્મનો ઉદય તો બંનેને છે, બંને જગ્યાએ છે જ, કર્મનો ઉદય નથી એવું નથી, પણ આને ફરી શકે છે. એમાં અહીંયા દર્શન મોહનો ઉદય છે અને જીવ એની સામે લડે છે, એટલી વાત છે. એ દર્શન મોહથી એને છૂટવું છે, દર્શન મોહને હરાવવો છે, અને એ વખતે એનો પુરુષાર્થ એટલો નથી કે દર્શન મોહ નાશ થાય, ત્યારે એ ઝઝૂમે છે, લડે છે, એવી પરિસ્થિતિને દર્શન મોહનો દર્શન પરિસર કહેવામાં આવે છે. મોહ શબ્દ અધ્યાર છે, ત્યાં દર્શન પરિસર કહેવામાં આવે છે. સ્વતંત્ર છે, બિલકુલ સ્વતંત્ર છે, અનંત શક્તિ છે. ભાન કરવું એ અનંત શક્તિનું, એ જ્ઞાનનું ને શ્રદ્ધાનું કામ છે, પણ છે અનંત શક્તિ. એક સમયમાં કેવળ જ્ઞાન લે એવી શક્તિ છે, અને જ્યારે એને કેવળ જ્ઞાન લીધું છે ત્યારે એક જ સમયમાં લીધું છે, જેણે લીધું છે એને. પૂર્વ પર્યાય છદ્મસ્થની છે અને ઉત્તર પર્યાય કેવળ જ્ઞાનની છે. કોને લઈને છે? કે પોતાના પુરુષાર્થને લઈને છે, બીજા કોઈને લઈને નથી. એવી પુરુષાર્થની શક્તિ આત્મામાં છે, છે એની હૈયાતી જો પકડાય તો એ શ્રદ્ધા જ્ઞાન પુરુષાર્થનું નિમિત્ત બને છે, પુરુષાર્થ ઉગ્ર થવાનું નિમિત્ત બને છે. આપસમાં એકબીજાને નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. મારો જે ધર્મ છે, મારી શ્રદ્ધા છે, એ આ દેવ ને નમવાની નથી, એમાં શું ના દેવ ના પાડી, એમાં કઈ, એમાં રાજાની શરમ ના રાખે. ઠીક, રાજાની શરમ રાખે કે ન રાખે? તો કે પ્રધાન પદે થી કાઢી મૂકીશ, તો કે તૈયાર છો. એટલી સંયોગની દરકાર નથી. એના કરતા બીજી વાત કે સામાન્ય માણસ હોય, આજીવિકાનો સમસ્યા હોય એવો માણસ હોય, એને નોકરી રાખે કોઈ શેઠ, એમ કે મેં આ ફલાણી પૂજા કરી, મારા દેવની મારા સંપ્રદાય અનુસાર પૂજા કરી છે ને, મોટી પૂજા છે ને, તમારે આવવાનું છે આ વિધિમાં, ના પાડે, એમાં નહીં આવું, માફ કરો, એમાં હું આવી શકીશ નહીં. તો પછી નોકરીમાં નહીં રાખું, નોકરીમાં ન રાખું તો કઈ બીજે ગોતી લઈશ. મહેનત કરીને પૈસા લેવા છે તો માથું ફોડીને લોહી કાઢવાની વાત છે. ગમે ત્યાં માથું ફોડીશ તો લોહી નીકળશે, એમાં કઈ શરમ રાખવાનો પ્રશ્ન નથી રહેતો. વ્યવહારિક આદર સત્કાર શિષ્ટાચાર બીજો વિષય છે. શ્રદ્ધાનો ધર્મ શ્રદ્ધાનો વિષય છે, ત્યાં તો ટંકણ ખાર ની જેમ માણસ ચોખ્ખો રહેવો જોઈએ, એમાં કોઈની શેર શ્રમ ચાલે નહીં, એવો વિષય છે. ત્રિકાળ સ્વભાવ તો બધાને એક સરખો જ છે, અભવી નહીં તે, પણ તે કાળનો પુરુષાર્થ છે એનો, તે કાળનો પુરુષાર્થ છે. ગુરુદેવ શ્રી બહુ સૂક્ષ્મ ચર્ચા કરતા સમ્યક દર્શનના વિષયમાં કહેતા, ત્યારે ત્યાં સુધી કહેતા કે મિથ્યાત્વ છૂટવાનો કાળ પાકી ગયો હોય ત્યારે બહુ અતિવ મંદ પુરુષાર્થનું મિથ્યાત થઈ ગયું હોય. કેટલું મિથ્યાત, હાવ જોર વગરનું મિથ્યાતનું કઈ જોર ન રહ્યું હોય એવું થઈ ગયું હોય ત્યારે મિથ્યાત ખલાસ થઈ જાય પછી, એમ કે એનું બળ ન રહ્યું હોય, એનો અનુભાગ તૂટી ગયો હોય એકદમ. એ વખતે પણ એવી સ્થિતિ મિથ્યાતને થવામાં પણ જે દિશાંતર થયો છે પુરુષાર્થ, જેને પરિણમે છે તે કાળનો પુરુષાર્થ, એ પુરુષાર્થ નો બહુ મોટો ફેર. એટલે એ વખતે ઘણો ઉગ્ર પુરુષાર્થ હોય છે, સુધોપયોગ વખતે કે બુદ્ધિપૂર્વક નો વિકલ્પ જ ઉત્પન્ન થવા દેતો નથી. અહીંયા હજી વિકલ્પ સમાતો નથી, ભલે સૂક્ષ્મ વિકલ્પ છે મનની અંદર અને આત્મા સંબંધિત છે, છતાં એ વિકલ્પ છે એની ચીકણાશ છે રાગની, એ તાતમાં તૂટતો નથી હજી. અને અહીંયા જ્યાં એકદમ અંદર સરસરાટ નીચે ઉતરી જાય છે, ભવેરામાં જાય છે, ભગવાનના દર્શન થાય છે, એ પુરુષાર્થ કોઈ તબક્કો જ આખો જુદો છે. એક મિથ્યા દશાનો પુરુષાર્થ છે ને એક સમ્યક દશામાં આવેલો પુરુષાર્થ છે. એના કરતા સમ્યક દ્રષ્ટિનું માપ એવું છે, હજી મુનિ દશા આવી નથી તોય, કે ક્યાં અમારો પુરુષાર્થ અને ક્યાં મુનિ દશાનો પુરુષાર્થ. વગર ચિંતવે, વગર આત્માને વિચારે, વગર આત્માને ચિંતવે, એક ક્ષણમાં તો પાછો ચૈતન ગોળો છૂટો પડી જાય છે. પુરુષાર્થ કેટલો, એ આખો જુદો તબક્કો છે, એકદમ જાણે જુદો તબક્કો છે. જાતિ એક છે, તબક્કો જુદો છે. મુનિ એમ જોવે છે કે આ ભલે ક્ષણે ક્ષણે આત્મામાં રમવા માટે આવે છે, એટલું ચૈતન બાગમાં પ્રતિ ક્ષણે ક્રીડા કરે છે, પણ અનંત પુરુષાર્થનું સ્વરૂપ અમને નજર સામે દેખાય છે. એ અનંત પુરુષાર્થ શા માટે નહીં અમને, એક બાજુ આખું ફળ પીડ્યું હોય, આખું હાકર પૂરું, બીજી બાજુ ચીર કાપી નાખે તો કે ચીર નો હાલે, તો કે મોટી ચીર લે, તો કે નહીં મારે આખું જોઈએ એનું હું એમ વાત છે. એ પુરુષાર્થ નજર સામે દેખાય છે કે એવો અનંત પુરુષાર્થ નો ધણી હું છું અને શું કરવા ઓછું આવે પર્યાયમાં કઈ કારણ ખરું. એક માણસ શું કે ભાઈ મારો હક છે પછી હું કરવા ના પાડો, શું કે મારો હક છે તમે શું કરવા ના પાડો, એ અંદરમાં ભર્યું પૂરેપૂરું ભર્યું છે, શું કરવા પર્યાયમાં ઓછું ન ચાલે, મળવું જોઈએ પૂરેપૂરું મળવું જોઈએ. નહીતર ત્યાં પ્રચુર સ્વસંવેદન છે અને આનંદની ધરતી જ આવે છે અંદરના સમુદ્રમાંથી, તો કે ના આ ધીમી ધારે આવે છે, આ ધાર અમને ધીમી પડે છે, અમારે તો એક સાથે આખો દરિયો જોઈએ. એ વિષય એવો છે કે એ પૂર્ણતાની પાછળ છે. સાધક તમામ સાધક છે એ પૂર્ણતાની પાછળ છે. કોઈને અધુરાશ પાલવતી નથી, કેમ કે સ્વભાવે પોતે પૂર્ણ છે, પૂર્ણને જોવે છે, પોતે પૂર્ણ છે, નજર સામે છે, એને પર્યાયમાં અધુરાશ પાલવે હે નહીં. શું કરવા જોઈએ? એ તો લડાઈ હતી ભરત ચક્રવર્તી ને બાહુબલી વચ્ચે, કે આપણા બંનેના પિતાશ્રી ઋષભદેવ ભગવાન હવે આપણને રાજ આપી ગયા, રાજના ભાગ કરી ગયા, કે આટલું બાહુબલી નું આટલું ભરત નું, હું તો જાઉં છું દીક્ષા લઈને, મને હક થી મળ્યું છે, પિતાશ્રીના વારસામાં મળેલું છે. તું એમ કે તું મારો ખંડિયો થઈ જાય, મારે નીચે આવે, મારે હું રાજા ને તું મારી પ્રજા, કઈ કારણ ખરું ભાઈ? બીજાની વાત ગમે એમ છે, મારી વાત જુદી છે. બીજાની વાત જુદી છે. હું તો તમારે, હું તો એક બાપના બે દીકરા છે આપણે, હું એવી રીતે આપી દઉં. હું તો સ્વતંત્ર, મારા રાજમાં હું સ્વતંત્ર, એમાં તારું કાંઈ ન ચાલે. સાથે હું ચક્રવર્તી છું, કે ચક્રવર્તી હોય તો તમારા ઘરે નહીં, મારા ઘરમાં કાંઈ નહીં. ઠીક, તો કે થઈ જાવ તૈયાર, તો કે કોણ ના પાડે છે? ઠીક, દેખાય છે એ દ્રષ્ટિ. આ વિષય એવો છે, અંદરમાં પૂર્ણ છે એને બહાર જ ભરી ન જોઈએ, એનો પૂર્ણ લેવાનો હક છે. પૂર્ણ પ્રાપ્ત કરવું એનો સ્વાધીન હક છે, એને અધૂરું નથી પાલવતું. કોઈ સાધકને અધૂરું જોઈતું નથી, અને તેથી સર્વ સાધકો પરિપૂર્ણ દશાને અલ્પકાળમાં પ્રાપ્ત કરે જ છે, કેમ કે એને સ્વતંત્ર પુરુષાર્થનો સ્વભાવનો વિષય છે, અને એમ જ થાય છે. ભલે કોઈને ચોડ ઉત્તર થાય, કોઈ મુનિ થાય, વળી દેવલોકમાં જાય એનો ચોથા ગુણ સ્થાને જાય, વળી પાછા એ તો મુનિ થઈને કેવળ પામવાના છે, પણ એ વચ્ચે થોડી તીવ્રમંદ તીવ્રમંદ પુરુષાર્થની ગતિ થાય છે, તો એને ગમતી વાત નથી. પુરુષાર્થની ગતિ મંદ થાય એ સાધકને ગમતી વાત નથી, કેમ કે અંદરમાં પૂર્ણ પુરુષાર્થનો, પૂરો પુરુષાર્થનો સમુદ્ર એને જોવા મળે છે, એને અધૂરું બહારમાં આવે એ વાત ઈષ્ટ નથી. મોક્ષ માર્ગને સાધે તે સાધક, અથવા આત્માના ગુણોને ને સ્વભાવને સાધે તે સાધક. ક એટલે કરનારો, સાધ્ય કરનારો, પોતાની મુક્તિને સાધનારો છે તે સાધક છે, મુક્તિ એનું સાધ્ય છે એમ છે. સમ્યક એટલે આત્મસન્મુખ, સાચું સત્ય ઘણા અર્થ થાય છે, પણ મૂળ એનો જે સંસ્કૃત શબ્દ છે એમાંથી દિશાસૂચક એ શબ્દ છે. અભિમુખ થવું, સન્મુખ થવું, પોતાની ને પોતાની સન્મુખ થવું, નિજ સન્મુખ થવું, અંતરમાં અભિમુખ થવું, એને સમ્યક કહે છે. એટલે મોક્ષ માર્ગમાં બધા ગુણોનું સમ્યક પરિણમન હોય છે, એનો અર્થ એ છે કે બધા ગુણો અંતર્મુખ પરિણમે છે, એટલે એને સમ્યક પરિણમન કહે છે. પછી એમાં શુદ્ધતા હોય છે, એટલે એનો અર્થ શુદ્ધ કરવામાં આવે છે. એ જ સત્ય ધર્મ હોવાથી એનો અર્થ સત્ય કર્મ કરવામાં આવે, પણ એ તો પ્રકરણ અનુસાર અર્થ છે. પુરુષાર્થ વગર એક પણ પર્યાય મોક્ષ માર્ગમાં પ્રગટતી નથી, એટલે રૂચિથી માંડી ઠેઠ કેવળ જ્ઞાન સુધી પુરુષાર્થ જ જોઈએ છે, અથવા પુરુષાર્થ જ હોય છે જીવને પોતાને દશામાં આગળ વધવા માટે. રૂચિથી માંડીને એમ આ મુમુક્ષ દશાની વાત લીધી છે, રૂચિની જે વાત છે એ મુમુક્ષ દશાની વાત છે. તો મુમુક્ષુ દશામાં રુચિ અનુયાયી વીરી ગણીને ત્યાં પુરુષાર્થને સમ્યક નથી થયો, એટલે રુચિનો પુરુષાર્થ, રુચિ થાય ત્યારે એને કંઈક આત્માના પુરુષાર્થની જગ્યા થઈ છે એમ કહેવામાં આવે છે. એમ કે પુરુષાર્થ તો ઊંધો કામ કરે છે, ઉલટો કામ કરે છે. એટલે જે ફરક પડે છે, પુરુષાર્થમાં ફરક પડવાની પૂર્વ તૈયારી થાય છે, એમાં એનું પ્રદર્શન થાય છે રુચિથી. પુરુષાર્થ પડતો નથી તો કાલે થોડી ચર્ચા થઈ હતી આ વિષયમાં કે પરલક્ષી જ્ઞાન છે જે જાણવું થયું છે દ્રવ્યનું પર્યાયનું કે આત્માના સ્વભાવ વિષયનું એ પરલક્ષે જ્ઞાનવું થયું છે. એટલે એ પ્રકારની સમજણની અંદર પુરુષાર્થ જાગૃત ન થઈ શકે. આમ જો ક્રમને વિચારીએ તો એવો ક્રમ છે કે સ્વલક્ષી જ્ઞાનમાં જો આત્માની સમજણ કરવામાં આવે તો સ્વલક્ષી જ્ઞાનમાં આત્માના સ્વભાવ ભાવનું ભાવ ભાષણ થાય. જો એ પ્રકારે સ્વલક્ષે જ્ઞાન પોતાને જાણવામાં પ્રવર્તિ કરે તો એને પ્રતીતિનો સાથ મળે. હું આવો જ છું એમ એનું પ્રતીતિ સાથ આપે, અંદર વિશ્વાસ આવે એને. એ પ્રતીતિ સહિતનું આત્મા સંબંધીનું વિચાર જ્ઞાન છે એ આગળ વધવા સમર્થ છે, એ આગળ વધી શકે છે. પણ જે પરલક્ષી આત્મા સંબંધીનું વિચાર જ્ઞાન છે જેને પ્રતીતિનો સાથ મળતો નથી, એ જ્ઞાન શ્રદ્ધા ઊંધી શ્રદ્ધાને ઉથલાવીને, શ્રદ્ધા તો આખે આખી પલટશે એ આંશિકપણે નહીં બદલે, એને સમ્યકપણે ઊંધી શ્રદ્ધાને ઉથલાવવા એ જ્ઞાન સમર્થ નથી. એટલે એ જ્ઞાન કામ નથી કરતું. સાધન જ્ઞાન છે, સ્પષ્ટ વાત એ છે કે સાધન જ્ઞાન છે. આત્માની અનુભવની વિધિમાં ઊંડી વિચારણા કરવામાં આવે તો જ્ઞાન એક જ સાધન છે, પ્રમુખ સાધન જ્ઞાન છે. રુચિને પણ એ જગાડે છે, શ્રદ્ધાને પણ એ ઉથલાવે છે, પુરુષાર્થને પણ એ જાગ્રત કરે છે. જ્ઞાન જ સાધન છે. એટલે જ્ઞાનથી કાર્ય થાય છે અને બીજા કોઈથી કાર્ય નથી થતું. અને આખા સમયસારમાં આત્માને જ્ઞાન માત્ર કહેવા પાછળ આ હેતુ છે. જયચંદજીએ એક બે જગ્યાએ આ વાત સ્પષ્ટ કરી છે પોતાના ભાવાર્થમાં કે સમયસારની અંદર આત્માને જ્ઞાન માત્ર શા માટે કહ્યો, કે એ મુખ્ય ગુણ છે. અહીંયા પણ લેશે આત્મા જ્ઞાન પ્રધાન, આત્મા અનંત ગુણનો પિંડ છે પણ જ્ઞાન પ્રધાન અનંત ગુણનો પિંડ છે એમ કહેશે. અહીંયા આ શાસ્ત્રમાં પણ એ વાત આવશે, કેમ કે જ્ઞાન પોતાને પણ જાણે છે, જ્ઞાન બીજાને પણ જાણે છે, વિભાવને પણ જાણે છે, બીજા ગુણોને પણ જાણે છે, અને અન્ય પદાર્થો રૂપ નિમિત્ત છે કે નિમિત્ત નથી થતો એને પણ જાણે છે. એ બધું કાર્ય જ્ઞાન વિશિષ્ટ એક ગુણમાં જણાય છે, એ વિશિષ્ટ ગુણ છે, એટલે એ પ્રધાન ગુણ છે. પણ એ જ્ઞાન પરલક્ષી થાય છે કે સ્વલક્ષી પ્રવૃત્તિ કરે છે. આત્મલક્ષી જ્ઞાનની પ્રવૃત્તિ આત્માને હિતમાં કાર્યકારી થઈ પડે છે. આત્મલક્ષી નથી એવી જ્ઞાનની પ્રવૃત્તિ ગમે તે પ્રકારની હોય તે પરલક્ષી છે અને તે આત્માના હિતમાં જરા પણ કાર્યકારી થતી નથી, ચાહે અંગ પૂર્વનું જ્ઞાન થઈ જાય. 11 અંગને 9 પૂર્વ સુધી દ્રવલિંગી પહોંચો એ બધું પરલક્ષી જ્ઞાનમાં પહોંચ્યો છે, એટલે એને એ કાર્યકારી થયું નથી. આ સ્પષ્ટ વાત છે. અચ્છા, બીજું કે પરલક્ષી જ્ઞાનની પ્રવૃત્તિમાં જ્ઞાનનો ક્ષોભ વધે તો એને ઉઘાડનો રસ ચડ્યા વિના રહે નહીં, કેમ કે આત્મલક્ષી પ્રવૃત્તિ નથી. એટલે એને ઉઘાડનાર, ઉઘાડનું અભિમાન કહો, ઉઘાડનો રસ કહો, એમાં અહમ બુદ્ધિ થવી કહો, એ દુર્ગુણ એને ઉત્પન્ન થયા વિના રહીએ. એટલે એનો અર્થ બીજો એ થયો કે આત્મલક્ષી જ્ઞાનની પ્રવૃત્તિ ગુણની ઉત્પાદક છે અને પરલક્ષી જ્ઞાનની પ્રવૃત્તિ દોષની ઉત્પાદક છે, અવગુણની ઉત્પાદક છે. એક સ્વભાવની ઉત્પાદક છે, એક અવગુણ અને વિભાવની ઉત્પાદક છે. આત્મલક્ષી જ્ઞાનની પ્રવૃત્તિમાં પ્રતીતિનો સાથ મળતા એ જ્ઞાન આત્મામાં સ્થિર થવા માટે સમર્થ થાય છે, એટલે આચરણનું સામર્થ્ય એને પ્રગટે છે, એટલે ત્યાં પુરુષાર્થ ધર્મ એટલો આવી શકે છે. પરલક્ષી જ્ઞાનમાં પુરુષાર્થ નથી આવતો. એટલે પરલક્ષી જાણપણું કર્યા પછી તમામ જાણવા વાળાને આ સમસ્યા ઉભી રહે છે કે આ બધું સમજાણું પણ પુરુષાર્થ કેમ હજી ચાલતો નથી. સમ્યક દર્શન થાય, આત્મામાં એકાગ્ર થાય એવો પુરુષાર્થ કેમ થતો નથી. સમજે છે દ્રવગુણ પર્યાય ઉત્પાદ વૈધ્રુવ ગુણગુણી ભેદ દ્રવ ક્ષેત્ર કાળ ભાવથી કે આત્મા આવો છે આવો છે, એમ પણ સમજાય છે કે અનંત ગુણનું એક રૂપ દ્રવ સ્વભાવ ગુણ નિધાન એ શ્રદ્ધાનો વિષય છે, એમ સમજમાં આવે છે. અને એકાંતમાં બેસીને ઉપયોગને સ્થિર કરવાની મહેનત કરે, કઈ કામ થાય ને થાય નહીં. તરંગ ઉઠે, અનેક પ્રકારના વિકલ્પના તરંગ ઉઠ્યા કરે, કેમ એમાં એ બળ નથી આવતું સ્થિર થવાનું, કે એને પ્રતીતિનો સાથ નથી, જ્ઞાન આત્મલક્ષી પ્રવૃત્તિ કરતું નથી. અને એ જો પ્રવૃત્તિ કરે ન કરે તો એ ગમે એ કરીને તૂટી મરે ને કઈ વળે નથી, કેમ કે દિશા ફેર છે આખી, દિશા ફેર છે. દિશા ફરે તો દશા ફરે ને દિશા ન ફરે તો દશા ન ફરે. આ દિશા ફરવાનું પ્રથમ ચરણ, પહેલું તબક્કો, પહેલું પગથિયું સ્વરૂપનો યથાર્થ નિશ્ચય થાય ત્યારે થાય છે, અથવા સ્વરૂપનું ભાવ ભાષણ થાય ત્યારે થાય છે. એ ગુરુદેવ બોલ છે એ વિશે. જ્ઞાનમાં જેમ સમજણ દ્વારા ભાવ ભાષણ વધતું જાય છે, 236 એટલે સ્પષ્ટ થતું જાય છે, તેમ તેમ જ્ઞાનનું સામર્થ્ય એટલે જ્ઞાન બળ વધતું જાય છે, અથવા જ્ઞાનની સાથે પુરુષાર્થ કામ કરવા લાગે છે. અને વધતા જતા જ્ઞાન સામર્થ્ય એટલે જ્ઞાન અને પુરુષાર્થ વડે મોહ શિથિલ થતો જાય છે, દર્શન મોહનો અનુભવ ઘટતો જાય છે. અને જ્યાં જ્ઞાન સમ્યકપણે પરિણમે છે ઉગ્ર પુરુષાર્થ થઈને, ત્યાં મોહનો સમૂહ નાશ પામે છે. માટે જ્ઞાનથી જ આત્માની સિદ્ધિ છે, જ્ઞાન સિવાય બીજું કોઈ આત્મસિદ્ધિનું સાધન નથી. આ જ્ઞાન સિવાય બીજું સાધન નથી એ 236માં બોલ માર્યો છે. 210માં એવી એક વાત કરી છે કે પહેલા જ્ઞાનમાં ને લક્ષમાં આવવું જોઈએ, જ્ઞાનમાં ને લક્ષમાં રુચિ સહિત આવવું જોઈએ, વિશ્વાસ સહિત આવવું જોઈએ, તો એના વીર્યમાં સ્વભાવ સન્મુખની સ્ફૂર્ણા ચાલ્યા કરે. અહીંથી પુરુષાર્થ નું ઉત્પાદક પણ છે. જો એને આત્મલક્ષી જ્ઞાનમાં પોતાના સ્વરૂપનું ભાવ ભાષણ થાય, ચોખ્ખો પ્રતિભાસ આવે, જ્ઞાનની પ્રધાનતામાં જ્ઞાનના લક્ષણથી જ્ઞાનના આધારે જ્ઞાન સ્વભાવ ભાષણમાં આવે, પ્રતિભાસમાં આવે, તો એને એના વીર્યમાં સ્વભાવ સન્મુખની સ્ફૂર્ણા ચાલ્યા કરે, ચૈતન વીર્યની નવી સ્ફૂર્ણા ઉત્પન્ન થાય. આ સમય પહેલાની વાત છે, આ જ સમ્યક દર્શનનો ઉપાય છે અને બીજો કોઈ ઉપાય જ નથી. એટલે જ્ઞાનમાં ભાવ ભાસે તો પુરુષાર્થ ઉપડે. જેને ભાવ ભાસીને પુરુષાર્થ ઉપડે એને પૂછવું પડે કે પુરુષાર્થ કેમ કરવો, એને પૂછવું પડે કે મારો પુરુષાર્થ કેમ ઉપડતો નથી, મને આત્મા તો સમજાય છે. ભાઈ તને સમજાણો હોય તો પુરુષાર્થ ઉપડ્યા વિના રહે નહીં. પુરુષાર્થ ઉપડ્યો નથી એમ સાબિત કરે છે કે તને સમજાણો હજી નથી, પણ સમજાણાનો એક નવો ભ્રમ થઈ ગયો છે. આમ વાત જય.